એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજની જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં સફર કરીશું જેમણે માત્ર વાર્તાઓ જ નથી લખી, પણ એમ કહી શકાય કે વાસ્તવિકતા વિશે વિચારવાની આપણી રીતને જ પડકારી.
બિલકુલ સાચી વાત. આપણે વાત કરી રહ્યા છીએ આર્જેન્ટિનાના સાહિત્યિક જાદુગર જ્યોર્જ લુઇસ બોર્હેસની. પૂરું નામ તો જ્યોર્જ ફ્રાન્સિસ્કો ઇસિડોરો લુઇસ બોર્હેસ અસેવેદો, અને એમનું જીવન ખબર છે 1899થી 1986 સુધી. એવા સમયમાં જન્મ્યા જ્યારે જૂની દુનિયાની જે નિશ્ચિતતાઓ હતી એ ભાંગી રહી હતી, અને 20મી સદીના નવા વિચારો એમનો વંટોળ ફૂંકાવાની બસ તૈયારી જ હતી.
અને જાદુગર શબ્દ કદાચ એમના માટે એકદમ બરાબર છે, કારણ કે એમની વાર્તાઓ વાંચ્યા પછી ખરેખર દુનિયા થોડી અલગ, થોડી વધુ રહસ્યમય લાગવા માંડે છે. એમણે ટૂંકી વાર્તાને ફિલસૂફી અને કલ્પનાનું એક અનોખું મેદાન બનાવી દીધું. પણ જે લોકો એમને પહેલીવાર જાણી રહ્યા છે એમના માટે બોર્હેસનું મહત્વ શું છે? શા માટે આપણે આજે પણ એમની ચર્ચા કરીએ છીએ?
જુઓ, બોર્હેસનું મહત્વ એ છે કે એમણે સાહિત્યની સીમાઓ જાણે વિસ્તારી દીધી. એમણે બતાવ્યું કે ટૂંકી વાર્તા માત્ર મનોરંજન માટે નથી, પણ ગહન દાર્શનિક પ્રશ્નો જેમ કે સમય શું છે, વાસ્તવિકતા ખરેખર કેટલી વાસ્તવિક છે, આપણી ઓળખ શું છે, એનો અનંતતાનો અર્થ શું, આ બધાની શોધખોળ માટેનું એક શક્તિશાળી સાધન બની શકે છે. એમની શૈલી એટલી વિશિષ્ટ છે કે આજે પણ આપણે બોર્હેસિયન એવો શબ્દ વાપરીએ છીએ.
રસપ્રદ. અને તમે ઉલ્લેખ કર્યો કે તેઓ ઉત્તર આધુનિકતાવાદ એટલે કે પોસ્ટ મોડર્નિઝમના અગ્રદૂત ગણાય છે. આ શબ્દ ઘણો વપરાય છે, પણ સરળ શબ્દોમાં એનો અર્થ શું અને બોર્હેસ એમાં ક્યાં બંધ બેસે છે?
સારું પ્રશ્ન છે. ઉત્તર આધુનિકતાવાદ એટલે મોટાભાગે એવો દ્રષ્ટિકોણ જે મહાન સત્યો કે એકમાત્ર વાસ્તવિકતા જેવી બાબતો પર શંકા કરે છે. એ માને છે કે આપણું જ્ઞાન હંમેશા અધૂરું હોય, ભાષા દ્વારા ઘડાયેલું હોય, અને ઘણીવાર જુદા જુદા દ્રષ્ટિકોણ શક્ય હોય છે. બોર્હેસ આ બધું દાયકાઓ પહેલા એમની વાર્તાઓમાં કરી રહ્યા હતા.
જેમ કે
વાસ્તવિક અને કાલ્પનિક વચ્ચેની ભેદરેખા ભૂંસી નાખવી, બીજા પુસ્તકોના સંદર્ભોનો ભરપૂર ઉપયોગ કરવો, જેને આપણે આંતરપાઠ્યતા કહીએ છીએ, લેખક અને કૃતિના સંબંધ પર સવાલ ઉઠાવવા, આ બધું જ. એટલે જ તેઓ આ વિચારધારાના પૂર્વજ જેવા ગણાય છે.
સમજાઈ ગયું. તો ચાલો એ સમય અને સ્થળ પર જઈએ જ્યાં બોર્હેસનો ઉછેર થયો. 19મી સદીનો અંત, બ્યુનોસ આયર્સ. કેવું હતું એ વાતાવરણ?
બ્યુનોસ આયર્સ તે સમયે એકદમ ધબકતું શહેર હતું. એક તરફ યુરોપ, ખાસ કરીને પેરિસ અને લંડનનું અનુકરણ કરવાની તીવ્ર ઈચ્છા હતી. આર્જેન્ટિનાની બેલ એપોક કહેવાય, સમૃદ્ધિનો સમય. પણ બીજી તરફ દેશ પોતાની આગવી ઓળખ માટે પણ સંઘર્ષ કરી રહ્યો હતો. સંસ્થાનવાદી ભૂતકાળ હતો, ગ્રામીણ ગાઉચો સંસ્કૃતિની દંતકથાઓ હતી, અને યુરોપથી લાખો એમિગ્રન્ટ્સ આવી રહ્યા હતા. આ બધું મળીને એક જટિલ અને ક્યારેક વિરોધાભાસી સાંસ્કૃતિક માહોલ હતો.
અને વૈશ્વિક સ્તરે પણ મોટા ફેરફારો થઈ રહ્યા હતા, ખરું ને? આઇન્સ્ટાઇન, ફ્રોઇડ.
બરાબર. આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત, એણે સમય અને સ્થળ વિશેની આપણી સમજ જ બદલી નાખી. ફ્રોઇડનું મનોવિશ્લેષણ માનવ મનમાં ઊંડાણો ખોલી રહ્યું હતું. ભાષાશાસ્ત્રના ફિલોસોફરો બતાવી રહ્યા હતા કે ભાષા કેવી રીતે વાસ્તવિકતાને ઘડે છે. આ બધા વિચારો જૂની સ્થિર માન્યતાઓના મૂળ હચમચાવી રહ્યા હતા. બોર્હેસ આ બૌદ્ધિક ભૂકંપના યોગમાં મોટા થયા, અને એમની રચનાઓમાં આ બધા પડઘા સંભળાય છે ચોક્કસપણે.
એમણે યુવાનીમાં યુરોપમાં પણ સમય વિતાવ્યો હતો, ખાસ કરીને સ્પેનમાં. ત્યાં અલ્ટ્રાઇઝમો ચળવળ સાથે જોડાયા હતા. એ શું હતું?
અલ્ટ્રાઇઝમો એક સાહિત્યિક આંદોલન હતું. એમનો હેતુ કવિતામાં નવી તાજગી લાવવાનો હતો. તેઓ જૂની શણગારાત્મક ભાષા અને લાગણીવેળાના વિરોધી હતા. એમનો મુખ્ય ભાર રૂપક એટલે કે મેટાફર પર હતો. બે સાવ અલગ વસ્તુઓને જોડીને એક ચમત્કારિક નવી છબી ઊભી કરવી. કવિતા સંક્ષિપ્ત, ચિત્રાત્મક અને આધુનિક હોવી જોઈએ એવો એમનો આગ્રહ હતો. બોર્હેસ આ વિચારોથી ખૂબ પ્રભાવિત થયા અને આર્જેન્ટિના પાછા ફરીને ત્યાંના લેખકોને આ નવી દિશા બતાવી.
અને બ્યુનોસ આયર્સ પાછા ફર્યા પછી તેઓ ત્યાંના સાહિત્યિક વર્તુળોમાં સક્રિય બન્યા. વિક્ટોરિયા ઓકામ્પો અને અડોલ્ફો બિયોઈ કાસારેસ જેવા નામો એમના જીવન સાથે જોડાયેલા છે.
હા, બુએનોસ આયર્સમાં તેને મુખ્યત્વે બે લેખક જૂથો હતા. એક બોએડો ગ્રુપ, જે વધુ વાસ્તવવાદી સામાજિક મુદ્દાઓ પર લખતું શ્રમજીવી વર્ગની નજીક હતું. બીજું ફ્લોરિડા ગ્રુપ, જેનું નામ શહેરની ફેશનેબલ ફ્લોરિડા સ્ટ્રીટ પરથી પડ્યું હતું. આ જૂથ વધુ સુસંસ્કૃત યુરોપિયન સાહિત્યથી પ્રભાવિત અને કલાત્મક પ્રયોગો કરનારું હતું. બોરેસ આ ફ્લોરિડા ગ્રુપના કેન્દ્રમાં હતા.
અને વિક્ટોરિયા ઓકામ્પોનું સામયિક સુર.
હા, સુર તે સમયનું ખૂબ જ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ હતું. એમણે લેટિન અમેરિકન અને આંતરરાષ્ટ્રીય લેખકોને જોડવાનું મોટું કામ કર્યું. અને અડોલ્ફો બિયોય કાસારેસ, જે પોતે પણ એક ઉત્તમ લેખક હતા, તેઓ તો બોરેસના ગાઢ મિત્ર અને સહલેખક પણ બન્યા. એમની મિત્રતા જીવનભર ટકી.
આ બધી બૌદ્ધિક ઉથલપાથલની સાથે રાજકીય અસ્થિરતા પણ હતી, ખાસ કરીને પેરોનનો યુગ. બોરેસ પર એની શું અસર પડી?
ખૂબ જ નકારાત્મક અસર પડી. બોરેસ અને એમનો પરિવાર ખુલ્લેઆમ યુવાન પેરોના લોકપ્રિય પણ સરમુખત્યારશાહી શાસન, જે 1946થી 1955 સુધી ચાલ્યું, એના વિરોધી હતા. પેરોનિઝમે રાષ્ટ્રવાદ અને લોકપ્રિયતા પર ભાર મૂક્યો, જે બોરેસના વૈશ્વિક અને બૌદ્ધિક દૃષ્ટિકોણથી તદ્દન વિપરીત હતું. આ વિરોધની એમને મોટી કિંમત ચૂકવવી પડી.
એટલે
એમને એમની સરકારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, અપમાનિત કરવામાં આવ્યા. આ અનુભવોએ એમના મનમાં સત્તા અને રાજકારણ પ્રત્યે એક ઊંડો અણગમો જન્માવ્યો, જે એમની કેટલીક કૃતિઓમાં પણ દેખાય છે.
ચાલો હવે એમના શરૂઆતના જીવન અને ઘડતર પર થોડું ધ્યાન આપીએ. કહેવાય છે કે એમના ઘરમાં પુસ્તકો જ પુસ્તકો હતા.
ખરેખર એમના પિતા જ્યોર્જ ગિલેર્મો બોરેસ વકીલ અને મનોવિજ્ઞાનના શિક્ષક હતા, પણ એમને પોતાને પણ સાહિત્યમાં રસ હતો. લખવાની મહત્વાકાંક્ષા હતી. એમની પાસે અંગ્રેજી પુસ્તકોનો વિશાળ સંગ્રહ હતો. કદાચ આશ્ચર્ય લાગે, પણ યુવાન બોરેસે સ્પેનિશ સાહિત્ય વાંચે એ પહેલાં એચ.જે. વેલ્સ, સ્ટીવન્સન, એડગર એલન પો જેવા લેખકોને મૂળ અંગ્રેજીમાં વાંચ્યા હતા.
અચ્છા, એટલે તેઓ દ્વિભાષી વાતાવરણમાં ઉછર્યા, અંગ્રેજી અને સ્પેનિશ બંને. આની શું અસર થઈ હશે એમના પર?
આની ખૂબ ઊંડી અસર થઈ, ચોક્કસ. બે ભાષાઓ સાથે મોટા થવાથી ભાષા પોતે કોઈ કુદરતી વસ્તુ નથી, પણ એક સિસ્ટમ છે, નિયમો અને સંકેતોનું માળખું છે. એ સમજ કદાચ વહેલી વિકસે. ભાષા વાસ્તવિકતાને ખાલી પ્રતિબિંબિત નથી કરતી, પણ ઘડે પણ છે. એ ખ્યાલ એમને નાનપણથી મળ્યો હશે, અને એમની અંગ્રેજ દાદી પાસેથી એમણે આર્જેન્ટિનાના ઇતિહાસ અને પોતાના પૂર્વજોની વાતો સાંભળી, જે પાછળથી એમની વાર્તાઓમાં રાષ્ટ્રીય ઓળખ, હિંસા, વીરતા જેવા વિષયો તરીકે વારંવાર દેખાયા.
અને એમના પરિવારમાં પેલી આનુવંશિક અંધત્વની વાત પણ હતી, જેણે આખરે એમને પણ પ્રભાવિત કર્યા.
હા, આ એક દુઃખદ વારસો હતો. એમના પિતાની દૃષ્ટિ નબળી પડી ગઈ હતી, અને બોરેસ જાણતા હતા કે કદાચ એમને પણ આ સ્થિતિનો સામનો કરવો પડશે. આ જાણકારી એમના જીવન પર સતત એક પડછાયાની જેમ રહી હશે, અને કદાચ એમની કલ્પનાને અલગ દિશા પણ આપી હશે. અંધકાર, ભૂલભુલામણી, અરીસાઓ, આ બધા એમની કૃતિઓના મુખ્ય તત્વો બન્યા, જેમાં કદાચ આ વારસાનો પણ ફાળો હોય.
પછી 1914માં પરિવાર યુરોપ ગયો, અને ત્યાં જ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તેઓ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં ફસાઈ ગયા. આ અનુભવ કેવો રહ્યો એમના માટે?
આ એક અણધાર્યો પણ ખૂબ જ ફળદાયી અનુભવ સાબિત થયો. યુદ્ધના કારણે તેઓ ઘણા વર્ષો જીનીવામાં રહ્યા. અહીં એમણે ફ્રેન્ચ અને જર્મન ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓ અને જર્મન ફિલોસોફો, ખાસ કરીને શોપેનહાવરનો ઊંડો અભ્યાસ કર્યો. કહેવાય છે કે અહીં જ થોમસ કાર્લાઇલનું પુસ્તક વાંચીને એમને પહેલીવાર એવો વિચાર આવ્યો કે વાસ્તવિકતા પોતે જ કદાચ એક પુસ્તક જેવી એક સાહિત્યિક રચના હોઈ શકે છે. આ વિચાર પાછળથી એમના કાર્યનો પાયો બન્યો.
યુદ્ધ પછી સ્પેનમાં અલ્ટ્રાઇઝમો અને પછી બુએનોસ આયર્સ વાપસી, એમની લેખન કારકિર્દીની શરૂઆત કેવી રહી?
1921માં બુએનોસ આયર્સ પાછા ફર્યા પછી તેઓ ખૂબ ઉત્સાહથી આર્જેન્ટિનાના સાહિત્યમાં નવા પ્રાણ ફૂંકવા લાગ્યા. એમણે કાવ્યસંગ્રહો પ્રકાશિત કર્યા, જેમ કે ફરવર દે બુએનોસ આયર્સ 1923, જેમાં એમણે બુએનોસ આયર્સ શહેરના રોજિંદા દૃશ્યોને એક નવી કાવ્યાત્મક દ્રષ્ટિથી રજૂ કર્યા. 1930ના દાયકામાં એમણે ગુજારા માટે એક મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં નાની નોકરી સ્વીકારી. એમને એ કંટાળાજનક લાગતી હતી, પણ વાંચવા અને લખવા માટે થોડો સમય આપતી હતી.
અને પછી 1938માં પેલો ગંભીર અકસ્માત થયો, જેણે બધું બદલી નાખ્યું એમ કહી શકાય.
હા, એ ઘટના એક મોટો વળાંક હતો. નાતાલની આસપાસની વાત છે. તેઓ સીડી પરથી પડી ગયા અને માથામાં ગંભીર ઈજા થઈ. એમને સેપ્ટિસેમિયા એટલે કે લોહીમાં ગંભીર ચેપ લાગી ગયો અને લગભગ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા. આ અનુભવ એટલો ભયાવહ હતો કે એમને ડર લાગ્યો કે કદાચ તેઓ પોતાની માનસિક ક્ષમતા ગુમાવી બેઠા છે કે હવે તેઓ લખી નહીં શકે.
ઓહ, તો આ ડરમાંથી બહાર આવવા એમણે શું કર્યું?
પોતાની જાતને ચકાસવા એમણે નક્કી કર્યું કે જો તેઓ કવિતા કે નિબંધ નહીં લખી શકે તો કંઈક સાવ નવું અજમાવશે, કાલ્પનિક વાર્તા. અને આ પ્રયાસનું પરિણામ હતું પિયર મેનાર્ડ, ઓથર ઓફ ધ ક્વિહોટે. આ વાર્તા એટલી વિચિત્ર અને મૌલિક હતી કે બોર્હેસને પોતાને જ આશ્ચર્ય થયો. આ સફળતાએ એમના માટે ફિક્શનના એટલે કે કાલ્પનિક કથાઓના દરવાજા ખોલી નાખ્યા.
અને પછી તો એમણે માસ્ટરપીસ સંગ્રહો આપ્યા.
બરાબર. પછી તો ફિક્શન્સ 1944 અને અ લેફ 1949 જેવા સંગ્રહો આવ્યા, જેણે એમને જગવિખ્યાત બનાવ્યા. જાણે એ અકસ્માતે એમની અંદર છુપાયેલી પ્રતિભાને મુક્ત કરી દીધી હોય.
આ ફિલોસોફિકલ ફિક્શન અથવા દાર્શનિક કથાઓની વાત કરીએ, બોર્હેસની શૈલી આટલી અનોખી કેમ છે? તેઓ વાર્તા દ્વારા ફિલોસોફીની ચર્ચા કેવી રીતે કરે છે સરળ શબ્દોમાં?
બોર્હેસની ખાસિયત એ છે કે તેઓ સીધી ફિલોસોફિકલ દલીલો નથી કરતા. એમ નથી કહેતા કે સમય આવો છે કે વાસ્તવિકતા આવી છે. એના બદલે તેઓ એવી કાલ્પનિક પરિસ્થિતિઓ, પાત્રો અને દુનિયાઓ રચે છે જે વાચકને અમૂર્ત વિચારો પર વિચારવા મજબૂર કરે છે. એમની વાર્તાઓ ઘણીવાર નિબંધ, ડિટેક્ટિવ વાર્તા, કાલ્પનિક કથા અને ઐતિહાસિક વૃત્તાંત જેવી લાગે છે શૈલીઓની ભેળસેળ કરે છે.
કોઈ ઉદાહરણ?
જેમ કે ધ લાઇબ્રેરી ઓફ બેબલ. એમાં તેઓ એક અનંત પુસ્તકાલયની કલ્પના કરે છે જે બ્રહ્માંડનું પ્રતીક છે અને એના દ્વારા જ્ઞાન, અનંતતા, અરાજકતા જેવા મુદ્દાઓ છેડે છે. સીધું ભાષણ નથી પણ વાર્તા દ્વારા વિચાર પ્રેરિત કરે છે.
અને એમની સંક્ષિપ્તતા પણ કમાલની છે. થોડા પાનાઓમાં આટલું બધું કહી દે છે.
બિલકુલ. બોર્હેસ ઓછામાં ઘણું કહેવાની કળાના માસ્ટર હતા. તેઓ માનતા હતા કે લાંબી નવલકથાઓ લખવાની જરૂર નથી, મોટાભાગના વિચારો ટૂંકી વાર્તા કે નિબંધમાં વધુ અસરકારક રીતે રજૂ કરી શકાય છે. એમની વાર્તાઓ નાની હોય પણ એમની અસર ખૂબ ઊંડી અને લાંબા સમય સુધી રહે તેવી હોય છે, જાણે કે વિચારનું ઘનીભૂત સ્વરૂપ.
એમની વાર્તાઓમાં ભૂલ ભૂલામણીનું પ્રતીક વારંવાર આવે છે, એનો શું અર્થ છે?
ભૂલ ભૂલામણી બોર્હેસ માટે ખૂબ જ મહત્વનું પ્રતીક છે. એ ઘણા સ્તરો પર કામ કરે છે. એક તો એ બ્રહ્માંડની જટિલતા અને અરાજકતાનું પ્રતીક છે. બીજું, એ માનવ જીવનની અનંત શક્યતાઓ અને પસંદગીઓનું પ્રતીક છે. ત્રીજું, એ જ્ઞાનની શોધ અને તેની મર્યાદાઓનું પ્રતીક છે. જેમ ભૂલ ભૂલામણીમાં રસ્તો શોધવો મુશ્કેલ છે, તેમ સત્ય સુધી પહોંચવું પણ જટિલ છે. અને ચોથું, એ સમયની ગૂંચવણભરી પ્રકૃતિનું પણ પ્રતીક છે. એટલે આ એક પ્રતીક દ્વારા તેઓ ઘણા દાર્શનિક પ્રશ્નો ઊભા કરે છે.
ભૂલ ભૂલામણી ઉપરાંત અરીસાઓ, બેવડા પાત્રો અને સમયની વિચિત્ર કલ્પનાઓ પણ એમની કૃતિઓમાં જોવા મળે છે.
હા, ચોક્કસ. અરીસાઓ ઓળખ, વાસ્તવિકતા અને ભ્રમણાના પ્રશ્નો ઊભા કરે છે. બેવડા પાત્રો એટલે કે ડોપલગેંગર્સ વ્યક્તિની અંદરના વિરોધાભાસ અને અસ્તિત્વની અનિશ્ચિતતા દર્શાવે છે. અને સમય, બોર્હેસ માટે સમય સીધી રેખામાં નથી ચાલતો. ધ ગાર્ડન ઓફ ફોર્કિંગ પાથ્સ જેવી વાર્તાઓમાં તેઓ સમયને એક એવા બગીચા તરીકે કલ્પે છે જ્યાં દરેક ક્ષણે રસ્તાઓ ફંટાય છે અને અસંખ્ય ભવિષ્યો એક સાથે અસ્તિત્વ ધરાવે છે. ક્યારેક તેઓ ચક્રિય સમયની વાત કરે છે જ્યાં ઇતિહાસ પુનરાવર્તિત થાય છે.
અને પેલી આંતરપાઠ્યતા, ઇન્ટરટેક્સ્ચ્યુઆલિટી, એટલે કે એમની વાર્તાઓ બીજા પુસ્તકો અને લેખકોના સંદર્ભોથી ભરેલી હોય છે, એની પાછળનો વિચાર શું છે?
બોર્હેસ માનતા હતા કે કોઈપણ લખાણ શૂન્યાવકાશમાં નથી લખાતું. દરેક લખાણ ભૂતકાળના લખાણો સાથે સંવાદ કરતું હોય છે. તેઓ સમગ્ર સાહિત્ય અને ફિલોસોફીના ઇતિહાસને એક વિશાળ, એકબીજા સાથે જોડાયેલું પુસ્તકાલય ગણતા હતા, જેમાંથી તેઓ મુક્તપણે ટાંકી શકતા હતા. ક્યારેક તો મજાકમાં ખોટા સંદર્ભો પણ આપતા.
હા હા.
અને લેખક કોણ છે એવા મૂળભૂત પ્રશ્નો જ ઊભા કરે છે.
અને તેઓ કાલ્પનિક પુસ્તકો, કાલ્પનિક વિદ્વાનો પણ રચી દેતા હતા, જાણે વાચકને ગૂંચવવામાં મજા આવતી હોય.
હા, પણ એ માત્ર ગૂંચવવા માટે નહોતું. કાલ્પનિક પુસ્તકો અને સંદર્ભો રચીને તેઓ વાસ્તવિક અને કાલ્પનિક વચ્ચેની સીમા પર જ પ્રશ્નાર્થ મૂકી દેતા હતા. તેઓ જાણે પૂછતા હતા કે આપણે જેને તથ્ય કે સત્તાવાર માનીએ છીએ તે ખરેખર કેટલું ભરોસાપાત્ર છે? શું ઇતિહાસ અને ફિક્શન વચ્ચે ખરેખર કોઈ સ્પષ્ટ ભેદરેખા છે? આ રીતે તેઓ આપણી જ્ઞાન મેળવવાની પદ્ધતિઓ પર જ સવાલ ઉઠાવતા હતા.
ચાલો હવે એમની કેટલીક મુખ્ય કૃતિઓ અને તેમાં રહેલા વિચારો પર નજર કરીએ. યુનિવર્સલ હિસ્ટ્રી ઓફ ઇન્ફેમી 1935થી શરૂઆત કરીએ.
ચોક્કસ, આ પુસ્તક રસપ્રદ છે કારણ કે તે એમના નિબંધોમાંથી કાલ્પનિક કથાઓ તરફના સંક્રમણનો પુરાવો છે. એમાં એમણે ઇતિહાસના કેટલાક કુખ્યાત પાત્રોની વાત કરી છે, પણ શૈલીબદ્ધ અને અર્ધકાલ્પનિક રીતે. અહીં તેઓ તથ્યો સાથે એવી રીતે રમત કરે છે જાણે તે પણ સાહિત્ય જ હોય. ઐતિહાસિક સ્ત્રોતોને પણ તેઓ પોતાની રીતે મરોડીને રજૂ કરે છે.
અને પછી આવે છે ફિક્સિયોન્સ 1944, જેણે એમને ખરી ખ્યાતિ અપાવી.
હા, ફિક્સિયોન્સ એમનો સીમાચિહ્નરૂપ સંગ્રહ છે. આમાં જ ક્લોન ઉકબાર ઓર્બિસ્ટર્ટિયસ, એક કાલ્પનિક ગ્રહણી વાર્તા જે વાસ્તવિકતાને બદલી નાખે છે, ધ લાઇબ્રેરી ઓફ બેબલ, ધ ગાર્ડન ઓફ ફોકિંગ પાથ્સ અને પિયર મેનાર્ડ જેવી ક્લાસિક વાર્તાઓ છે. ભૂલભુલામણી, અરીસા, પુસ્તકો, સમય, અનંતતા, ઓળખ, એમના બધા મુખ્ય વિષયો આ સંગ્રહમાં જાણે પરાકાષ્ઠાએ પહોંચે છે. આ પુસ્તકે દુનિયાને બતાવ્યું કે બોરેસ કેટલા મૌલિક અને ક્રાંતિકારી લેખક છે.
ફિક્સિયોન્સ પછી આવ્યું અલ આલેફ 1949. શું એમાં વિચારો આગળ વધે છે કે જુદી દિશા લે છે?
અલ આલેફ ફિક્સિયોન્સના વિચારોને વધુ ઊંડાણ આપે છે અને ક્યારેક વધુ અંગત સ્પર્શ પણ આપે છે. શીર્ષક વાર્તા અલ અલેફ એક એવા બિંદુનું વર્ણન કરે છે જ્યાંથી સમગ્ર બ્રહ્માંડ એક સાથે જોઈ શકાય છે, એક અદ્ભુત અને ભયાવહ અનુભવ. ધ ઇમોર્ટલમાં તેઓ અમરત્વના આશીર્વાદ નહીં પણ શાપની વાત કરે છે. ધ ઝહીર એક એવી વસ્તુ વિશે છે જે મન પર કબજો કરી લે છે અને બાકી બધું ભૂલાવી દે છે. આ વાર્તાઓમાં બોરહેસના પોતાના જીવનના પડઘા, જેમ કે વધતી ઉંમર અને અંધત્વનો ડર, વધુ સ્પષ્ટ રીતે દેખાય છે એવું મને લાગે છે.
એમણે મિત્ર અડોલ્ફો બિયોએ કાસારેસ સાથે મળીને પણ લખ્યું હતું, ખરું ને? ખાસ કરીને ડિટેક્ટિવ વાર્તાઓ.
હા, એમણે બિયોએ કાસારેસ સાથે મળીને હોનોરિયો બુસ્ટોઝ ડોમેક, એચ બુસ્ટોઝ ડોમેક નામના કાલ્પનિક લેખકના નામે ઘણી કૃતિઓ લખી. એમાં સિક્સ પ્રોબ્લેમ્સ ફોર ડોન ઇસિડ્રો પેરોડી 1942 જેવી ડિટેક્ટિવ વાર્તાઓનો સમાવેશ થાય છે. આ વાર્તાઓ ડિટેક્ટિવ શૈલીની મજાક પણ ઉડાવે છે અને એનું વિશ્લેષણ પણ કરે છે. આ બતાવે છે કે બોરહેસ માનતા હતા કે કહેવાતા લોકપ્રિય સાહિત્ય સ્વરૂપો પણ ગહન વિચારો રજૂ કરવા માટે સક્ષમ છે.
એમના પછીના ગાળાની કૃતિઓ જેમ કે ધ બુક ઓફ સેન્ડ 1975 વિશે શું કહેશો?
ધ બુક ઓફ સેન્ડ જેવી પછીની કૃતિઓમાં એમની શૈલી વધુ સંક્ષિપ્ત, વધુ શાણી અને કદાચ થોડી વધુ સીધી લાગે છે. શીર્ષક વાર્તા એક એવા પુસ્તક વિશે છે જેના પાના અનંત છે, જેનો કોઈ પહેલો કે છેલ્લો પાનું નથી, એક મોહક પણ ભયાવહ વસ્તુ. આ વાર્તાઓ જાણે જીવનના રહસ્યોની ધાર પર પહોંચીને પાછા ફરેલા કોઈ વૃદ્ધ જ્ઞાની પ્રવાસીની ડાયરી જેવી લાગે છે. અને હા, જેમને બોરહેસની દુનિયામાં પ્રવેશ કરવો હોય એમના માટે અંગ્રેજી સંકલન લેબિરિન્થ્સ 1962 એક સારો પ્રારંભ બિંદુ છે. આ પુસ્તકે જ એમને પશ્ચિમી જગતમાં ખરી ઓળખ અપાવી હતી, જેમાં એમની શ્રેષ્ઠ વાર્તાઓ અને કેટલાક નિબંધો સામેલ છે.
હવે એમના વારસા અને પ્રભાવની વાત કરીએ. આર્જેન્ટિનામાં શરૂઆતમાં એમનો સ્વીકાર કેવો હતો?
શરૂઆતમાં થોડો મિશ્ર પ્રતિભાવ હતો. કેટલાક વિવેચકોને લાગતું હતું કે તેઓ સ્થાનિક મુદ્દાઓ કરતાં વૈશ્વિક અને દાર્શનિક બાબતોમાં વધુ રચ્યા પચ્યા રહે છે. એમના પર યુરોપિયન હોવાનો આરોપ પણ લાગતો હતો. પણ યુવા પેઢીના લેખકો જેમ કે જુલિયો કોર્તાઝાર એમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેઓ સમજી ગયા હતા કે બોરહેસ કંઈક નવું અને મહત્વનું કરી રહ્યા છે.
અને આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને 1961ના ફોર્મેન્ટોર પ્રાઇઝ પછી.
1961માં સેમ્યુઅલ બેકેટ સાથે સંયુક્ત રીતે ફોર્મેન્ટોર પ્રાઇઝ મળ્યા પછી એમની ખ્યાતિ યુરોપ અને અમેરિકામાં ઝડપથી ફેલાઈ. તેઓ વિશ્વ સાહિત્યના મંચ પર એક મુખ્ય હસ્તી બની ગયા. અમેરિકન લેખકો જેવા કે જ્હોન બાર્થ, થોમસ પિન્ચોન અને ફ્રેન્ચ વિચારકો
ફુકો, બાર્થેસ,
હા, મિશેલ ફુકો, રોલાન્ડ બાર્થેસ, જેક્સ ડેરિડા, એમના પર એમનો જબરદસ્ત પ્રભાવ પડ્યો. ફુકોએ તો એમની પ્રખ્યાત કૃતિ ધી ઓર્ડર ઓફ થિંગ્સની પ્રસ્તાવના જ બોરહેસના એક કાલ્પનિક ચીની જ્ઞાનકોશના ઉલ્લેખથી શરૂ કરી છે, આ બતાવે છે કે એમનો પ્રભાવ કેટલો ઊંડો હતો.
અને લેટિન અમેરિકન બૂમના લેખકો પર પણ એમનો પ્રભાવ હતો, ગાર્સિયા માર્ક્વેઝ જેવા.
ચોક્કસપણે. ગાર્સિયા માર્ક્વેઝ, કાર્લોસ ફુએન્ટેઝ, મારિયો વર્ગાસ લિયોસા જેવા બૂમ પેઢીના લેખકો માટે બોર્હેસ પિતામહ સમાન હતા. એમણે બતાવ્યું કે લેટિન અમેરિકન લેખકો યુરોપિયન પરંપરાથી પ્રભાવિત થઈને પણ પોતાની આગવી મૌલિક શૈલી વિકસાવી શકે છે. એમણે વાસ્તવવાદના બંધનો તોડીને દંતકથા, ઇતિહાસ અને ફિલસૂફીને પોતાની શરતો પર સાહિત્યમાં લાવવાનો માર્ગ ખોલ્યો. ઓક્ટાવિયો પાસે કહ્યું હતું એમ, બોર્હેસે લેટિન અમેરિકા જેવા પરિઘ પરના સાહિત્યને વિશ્વ સાહિત્યના કેન્દ્રમાં લાવી દીધું.
અને આજે ડિજિટલ યુગમાં એમની સુસંગતતા કેવી રીતે જળવાઈ રહી છે? શું આજે પણ એ રેલેવન્ટ છે?
આશ્ચર્યજનક રીતે ડિજિટલ યુગમાં બોર્હેસ વધુ સુસંગત લાગે છે. ધ લાઇબ્રેરી ઓફ બેબેલમાં જે અનંત અસ્તવ્યસ્ત માહિતીના ભંડારની કલ્પના છે તે આજના ઇન્ટરનેટ જેવી લાગે છે નહીં.
હા, બરાબર.
ધ ગાર્ડન ઓફ ફોર્કિંગ પાથ્સમાં જે હાઇપરલિંક જેવી રચના છે, જ્યાં એક વાર્તામાંથી બીજી વાર્તામાં જઈ શકાય છે, તે વર્લ્ડ વાઇડ વેબની આગાહી જેવી લાગે છે. માહિતીનો વિસ્ફોટ, વાસ્તવિકતા અને વર્ચ્યુઅલ વચ્ચેની ભેદરેખા, ઓળખની તરલતા, આ બધા મુદ્દાઓ બોર્હેસે દાયકાઓ પહેલાં એમની કલ્પનામાં જોયા હતા.
ફિલ્મો પર પણ એમનો પ્રભાવ રહ્યો છે?
સીધો પ્રભાવ ઓછો છે, કારણ કે એમની વાર્તાઓને ફિલ્માવવી ખૂબ મુશ્કેલ છે. તે વિચારો પર વધુ આધારિત છે, દ્રશ્યો પર ઓછી. જોકે બર્નાર્ડો બર્ટોલુચીની ફિલ્મ ધ સ્પાઈડર્સ સ્ટ્રેટેજમ એક સફળ રૂપાંતરણ ગણાય છે. પણ પરોક્ષ પ્રભાવ ઘણો ઊંડો છે.
જેમ કે
ક્રિસ્ટોફર નોલેનની ઇન્સેપ્શન કે મિમેન્ટો જેવી ફિલ્મોના જટિલ કથાનકો અને વાસ્તવિકતાને ગૂંચવતા વિચારોમાં બોર્હેસનો સ્પષ્ટ પડઘો દેખાય છે. એમના વિચારો આજે પણ કલાકારો અને ફિલ્મકારો માટે પ્રેરણાનો સ્ત્રોત છે, ચોક્કસપણે.
ચાલો એમના કેટલાક યાદગાર અવતરણો યાદ કરીએ. પેલું પુસ્તકાલયવાળું વાક્ય તો બહુ પ્રખ્યાત છે.
હા, સ્વર્ગ હંમેશા એક પ્રકારનું પુસ્તકાલય હશે એવી મેં કલ્પના કરી છે. આ એમના પુસ્તકો પ્રત્યેના અનહદ પ્રેમને દર્શાવે છે. પણ એની વક્રતા એ છે કે આ વાક્ય એક કવિતામાંથી છે જેમાં તેઓ અંધ બન્યા પછી આર્જેન્ટિનાની નેશનલ લાઇબ્રેરીના ડિરેક્ટર બનવાની વાત કરે છે. પુસ્તકોથી ઘેરાયેલા હોવા છતાં તેમને વાંચી ન શકવાની પીડા એ પણ એમાં છુપાયેલી છે.
અને ધ લાઇબ્રેરી ઓફ બેબલની શરૂઆત,
બ્રહ્માંડ જેને અન્ય લોકો પુસ્તકાલય કહે છે, અગણિત અને કદાચ અનંત ષટકોણ ગેલેરીઓથી બનેલું છે. આ વાક્ય તરત જ વાર્તાનું રૂપક અને દાર્શનિક આધાર સ્થાપિત કરી દે છે. બ્રહ્માંડ એક લખાણ છે અને આપણે તેના વાચકો અથવા તેમાં ખોવાયેલા પાત્રો.
સમય અસંખ્ય ભવિષ્યો તરફ સતત વિભાજિત થાય છે. ધ ગાર્ડન ઓફ ફોર્કિંગ પાથ્સમાંથી આ તો જાણે આધુનિક ભૌતિકશાસ્ત્રની વાત લાગે છે.
બરાબર, આ ક્વોન્ટમ મિકેનિક્સના મલ્ટીવર્લ્ડ સિદ્ધાંતની કાવ્યાત્મક રજૂઆત જેવું લાગે છે. બોર્હેસ વિજ્ઞાનના સિદ્ધાંતોને પણ દાર્શનિક કલ્પનામાં વણી લેતા હતા.
અમર હોવું સામાન્ય છે, માણસ સિવાય બધા જીવો અમર છે કારણ કે તેઓ મૃત્યુથી અજાણ છે. દૈવી, ભયાનક, અકલ્પ્ય એ જાણવું છે કે વ્યક્તિ અમર છે.
ધ ઇમોર્ટલમાંથી આવો વિચાર તો કદાચ બોર્હેસ જ કરી શકે.
હા, અહીં તેઓ અમરત્વની આપણી સામાન્ય ઈચ્છાને ઉલટાવી દે છે. અમરત્વ એ શાપ બની શકે છે કારણ કે તે ઓળખ, અર્થ અને વ્યક્તિત્વનો નાશ કરે છે. અનંત જીવનનો ભાર કેટલો ભયાનક હોઈ શકે તે આ વાક્ય દર્શાવે છે.
અને છેલ્લે, શંકા એ બુદ્ધિના નામોમાંનું એક છે. આ એમના સ્વભાવ અને વિચારસરણીનો સાર લાગે છે નહીં?
બિલકુલ. બોર્હેસ માટે નિશ્ચિતતા કે જડ માન્યતાઓ બૌદ્ધિક મૃત્યુ સમાન હતી. એમનું સમગ્ર સર્જન જ્ઞાનની મર્યાદાઓ, વાસ્તવિકતાની અનિશ્ચિતતા અને સત્યની સાપેક્ષતા વિશેની એક લાંબી, રમતિયાળ પણ ગહન શોધ હતી. શંકા કરવી, પ્રશ્નો પૂછવા એ જ બુદ્ધિનું લક્ષણ છે એવું તેઓ માનતા.
એમના જીવનની કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પણ છે, જેમ કે પેલું પેરોન શાસન હેઠળનું અપમાન. હા, એ ઘટના એમના જીવનમાં કડવો ઘોંટડો હતો. જ્યારે એમને નેશનલ લાઇબ્રેરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એમને મ્યુનિસિપલ માર્કેટમાં મરઘા અને સસલા નિરીક્ષકનું પદ ઓફર કરવામાં આવ્યું, જે સ્પષ્ટપણે એમનું અપમાન કરવા માટે હતું. એમણે ગરિમા સાથે તે પદનો અસ્વીકાર કર્યો.
અને પેલું નોબેલ પુરસ્કાર ન મળવું એ પણ એક ચર્ચાનો વિષય રહ્યો છે.
હા, બોર્હેસને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર ક્યારે ન મળ્યો
જે ઘણાને અન્યાયી લાગે છે. કહેવાય છે કે એમના કેટલાક રૂઢિચુસ્ત રાજકીય વિચારો અને ખાસ કરીને 1976માં ચીલીના તાનાશાહ ઓગસ્ટો પિનોચે પાસેથી સન્માન સ્વીકારવાનો વિવાદાસ્પદ નિર્ણય આનું કારણ હોઈ શકે છે. સ્વીડિશ એકેડેમી કદાચ આ કારણે એમનાથી નારાજ હતી. જો કે કારણ ગમે તે હોય, નોબેલ મળે કે ન મળે, વિશ્વ સાહિત્યમાં એમનું સ્થાન અજોડ છે.
અને અંતે એમણે બુએનોસ આયર્સને બદલે જીનીવામાં દફન થવાનું પસંદ કર્યું, એ પણ સૂચક છે.
હા, જીનીવા એ શહેર હતું જ્યાં એમની યુવાનીમાં બૌદ્ધિક જાગૃતિ આવી હતી. કદાચ એમના માટે એ સ્થળ વધુ આત્મીય હતું, અથવા કદાચ તેઓ બુએનોસ આયર્સ સાથેના એમના જટિલ સંબંધમાંથી મુક્ત થવા માંગતા હતા. કારણ ગમે તે હોય, તે પણ એમના જીવનની એક બોર્હેસિયન વક્રતા જેવું લાગે છે.
તો બોર્હેસ પાસેથી આપણે શું શીખી શકીએ? એમનો વારસો આજે શું કહે છે?
બોર્હેસ આપણને બતાવે છે કે મોટા દાર્શનિક પ્રશ્નો માત્ર જાડા પૂથાઓમાં જ નથી હોતા, પણ કલ્પનાશીલ ટૂંકી વાર્તાઓમાં પણ એટલી જ ઊંડાણથી ચર્ચી શકાય છે. તેઓ આપણને શીખવે છે કે જ્ઞાનની સીમાઓ પર સવાલ ઉઠાવવા, વાસ્તવિકતાને પડકારવી અને ભાષાની શક્તિ અને મર્યાદાઓને સમજવી કેટલું જરૂરી છે. એમની વાર્તાઓ બૌદ્ધિક કસરતની સાથે કલાનો ઉત્તમ નમૂનો પણ છે.
અને કદાચ જેમ તમે અગાઉ કહ્યું તેમ, વાસ્તવિકતા પોતે જ આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ બોર્હેસની કોઈ વાર્તા જેવી જટિલ, ભૂલભુલામણી ભરેલી અને અર્થઘટન માંગી લે તેવી છે. બોર્હેસને વાંચ્યા પછી આપણી પોતાની દુનિયામાં અને આપણી સમજમાં કયા નવા વિભાજિત થતા માર્ગો ખુલે છે, આ વિચાર સાથે આપણે આપણા શ્રોતાઓને છોડી દઈએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.